તારીખ 19/1/1990 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત હોલ નંબર 182 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું હૈદરાબાદમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 4 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
ગુરુદેવશ્રીના વચનામૃત વચનામૃત 182 પાનું 102 182મું વચનામૃત પાનું 102 તત્વ વિચારમાં ચતુર અને નિર્મળ ચિત્તવાળો જીવ ગુણોમાં મહાન એવા સદગુરુના ચરણકમળની સેવાના પ્રસાદથી અંતરમાં ચૈતન્ય પરમ તત્વનો અનુભવ કરે છે. એકનું વચન છે પહેલું. કેવો જીવ પોતાના ચૈતન્ય પરમ તત્વનો અનુભવ કરે છે એના વિશેષણ વાપર્યા છે. એટલે એની વિશેષતાઓ શું છે કે જે જીવ તત્વ વિચારમાં ચતુર છે, દુનિયાના દુનિયાદારીના કામમાં ચતુર છે, એ સંસાર પરિભ્રમણ રખડવામાં ચતુર છે. ગુરુદેવશ્રી એ કહેતા કે લૌકિક ચતુરાઈ છે, એ લૌકિક ચતુરાઈ આ માર્ગનો વિષય નથી, આ માર્ગમાં એ કામ આવે એવી નથી. ઉલટાનું એ પરિભ્રમણમાં કારણ થાય છે. એમ કહેતા કે ભલે દુનિયામાં ડાયો ગણાય અને પાંચમાં પૂછાય એવો ગણાય કે ભાઈ પંચમાં એને બોલાવો, એની બુદ્ધિ ઘણી છે, આપણને કાંઈક રસ્તો દેખાડશે, આમાંથી કાંઈક ઘૂંચ પડી હોય ને ડાયા માણસોને બોલાવે, એ દુનિયાની ચતુરાઈ વાળાનું કામ નથી એમ કહે છે. તત્વ વિચારમાં ચતુર, શું તત્વ વિચારમાં ચતુર કહીને ઘણો નિષેધ કર્યો છે. એકલી દુનિયાદારીની ચતુરાઈ તો નહીં, પણ હવે આ બાજુ આવીએ તો ભાષાની ચતુરાઈ છે, બોલવાની ચતુરાઈ છે, ક્ષયોપશમમાં ચતુરાઈ છે, પરલક્ષી જ્ઞાનની ચતુરાઈ છે, શબ્દભંડોળ ઘણો હોય, બોલવાની પદ્ધતિ ઘણી આકર્ષક હોય અને બહિર્લક્ષી જ્ઞાનથી અનેક વાક્યોનો વ્યાકરણથી બીજી ત્રીજી અનેક રીતે નય જ્ઞાનથી ભંગભેદથી એનું સ્પષ્ટીકરણ આપી શકે, સમજાવી શકે. ટૂંકમાં વિદવત્તા બહુ સારી હોય તો પણ એ વાત આમાં નથી લીધી, એવું કોઈ વિશેષણ નથી લીધું. તત્વ વિચારમાં ચતુર હોય, ભાષા સાથે સંબંધ નહીં પણ ભાવ સાથે સંબંધ છે તત્વનો. શાસ્ત્ર વચન હોય તો પણ એમાં જે તે વચનમાં તત્વ શું ભર્યું છે ત્યાં જેની નજર કામ કરતી હોય, જેનું લક્ષણ અને જેનું જ્ઞાન એ રીતે વચન ઉપરથી તત્વના ઊંડાણમાં જતું હોય, વાચ્યમાં પણ તત્વના ઊંડાણમાં જતું હોય, એને તત્વ સંબંધીની ચતુરાઈ કહે છે ગુરુદેવ. આ જીવ અનુભવ કરી શકશે. એ નહીં હોય ને બીજું ગમે તે હશે તો અનુભવ નહીં થઈ શકે. અને એની સાથે અવિનાભાવી ભાવ છે જે નિર્મળ ચિત્તનો, ચિત્તની નિર્મળતા. ચિત્તની નિર્મળતા કહો કે મુમુક્ષુની ભૂમિકાની નિર્મળતા કહો, ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા કહો. જ્ઞાનની નિર્મળતા એટલે મળ જ્ઞાનમાં નથી એમ સીધો સાદો અર્થ એ થાય છે કે જ્ઞાન સાથે જેને મળ નથી. જો કે જ્ઞાન સાથે જે મળ હોય છે એ દર્શન મોહનો હોય છે, અને જ્ઞાન સાથે મળ હોય છે એ કશાય રસનો હોય છે. કશાય રસ અને દર્શન મોહ વિના ભાવિ સાથે રહે છે. બાકી જ્ઞાન તો જ્ઞાન છે, પણ મળ સહિતનું જ્ઞાન નિર્મળ નહીં હોવાને લીધે સર્વોત્કૃષ્ટ નિર્મળ, સર્વથા મળના અભાવ સ્વભાવે રહેલા સ્વતત્વને જોઈ શકતું નથી, જોવાની ક્ષમતા નથી એ જ્ઞાનમાં, યોગ્યતા નથી એ જ્ઞાનમાં. વિચારવા જેવો વિચારવા યોગ્ય વિષય એ છે કે ગુરુદેવ શ્રી જેવા તીર્થંકર દ્રવ્ય જેને કહીએ એવા ઉત્કૃષ્ટ વક્તા મળ્યા, જેમણે દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મનો વિષય ખોલી ખોલીને પીખી પીખીને સમજાવ્યો મુમુક્ષુઓને. છતાં એવું આત્મતત્વ જેવું કહ્યું એવું બુદ્ધિગમ્ય કંઈક થાય છે કે આમ કહેવા માગે છે ગુરુદેવ, કંઈક આમ કહેવા માગે છે એવું તો બેસે છે, વિરોધ નથી આવતો એને. છતાં એને પોતે એવો છે એવું અંદરમાં ભાસ્યમાન થાય એ જ્ઞાનની નિર્મળતા હોય તો થઈ શકે, અને નહીતર ન થઈ શકે. એ જ્ઞાનનો ક્ષયોપશમ હોય તો થઈ શકે એમ ન કહ્યું. અહીંયા બાહ્ય ઉઘાડ જુદી ચીજ છે, અને સ્વરૂપને ભાવભાસનની સ્વરૂપના ભાવભાસનની નિર્મળતા જુદી ચીજ છે. બે વચ્ચે અંતર છે, બે જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનનો વિચાર અનેક પડખેથી કરવા જેવો છે, મુમુક્ષુની દશામાં, જ્ઞાનીની દશામાં પણ અનેક પડખા એમાં ઉત્પન્ન થાય છે. તો અહીંયા એક વિશેષણ ચિત્તનું વિશેષણ વાપર્યું છે, ચિત્ત નામ જ્ઞાન. જેના ચિત્તમાં નિર્મળતા છે તેને તત્વનો વિચાર નિર્મળ ચિત્તથી એવી રીતે થાય છે, એવી રીતે થાય છે એટલે એવી યથાર્થ રીતે થાય છે કે જેને લઈને એ સ્વાનુભવ સુધી પહોંચી શકે છે, આગળ વધીને પોતાની ભૂમિકામાં સ્વાનુભવ સુધી પહોંચવાનું જે કામ છે એ કરી શકે છે. એનું કારણ આ છે, જ્ઞાનની પર્યાયમાં જે સમજણ થાય છે, એ સમજણમાં આગમ અનુસાર સમજણ હોય તો પણ બે ભેદ છે, એક યથાર્થ સમજણ અને એક અયથાર્થ સમજણ. જેને આગમ અનુસાર વસ્તુનું સ્વરૂપ સમજણમાં ન આવે એ જીવે તો પોતાના જ્ઞાનમાં પૂર્વ પર્યાયની અંદર એવા ઊંધા લાકડા નાખેલા છે કે એને તો સમજવામાં જ ઘણો પરિશ્રમ ને ઘણી માથાકૂટ પછી ઘણા સમયે વાત બેસે છે કે હવે સમજાણું મને એમ કે. જોકે હજી ઓગ સંજ્ઞાએ સમજાય છે, પહેલું તો એક થિયરિટિકલ નોલેજ થાય છે કે આમ કહેવા માગે છે. પણ કેટલાક જીવોને તો પોતાના અપરાધને લીધે બેસવું સમજવું કઠિન પડે છે, ઘણા કાળે ઘણા પ્રયત્ને કાંઈક સમજાય છે તો વળી એક બીજી ભૂલ કરે છે કે ચાલો મને સમજાઈ ગયું હવે હું સમજું છું. આ એક બીજી ભૂલ થઈ જાય છે, એટલે વળી પાછો ત્યાં અટકવાનું એક જબરજસ્ત કારણ ઊભું થઈ ગયું કે આગળ નહીં વધી શકે, સમજાઈ ગયું. એટલી તો ચર્ચા નથી કરવી, એ સિવાય હવે આગળની થોડી ચર્ચા કરવી છે. આપણે નિર્મળ ચિત્ત વાળો કહે છે ગુરુદેવ તો કે આગમ અનુસાર અર્થઘટન બરાબર હોય અને એમાં ભૂલ ન દેખાય તો પણ યથાર્થતા જ હોય એવું કાંઈ નથી, તો પણ અયથાર્થતા હોઈ શકે છે. નયાર્થ બરાબર હોય, ભાવાર્થ બરાબર હોય, શબ્દાર્થ બરાબર હોય, આગમાર્થ બરાબર હોય, પ્રકરણ અનુસાર અર્થ કરે તો પણ યથાર્થતા જ હોય એવું કાંઈ નથી, એવું તો વિદ્વાનો કરી શકે છે, થઈ શકે છે, વિદવત્તામાં એ સમાવેશ થાય છે એટલી વાતનો. પણ નિર્મળ ચિત્ત હોય અને યથાર્થતા આવે તો એક બીજી વાત છે, અને આમ થવું એક બીજી વાત છે. આમ તો થવું જ જોઈએ, સમજાવવું તો બરાબર જોઈએ જ આગમ અનુસાર, પણ એમાં એક આત્માર્થ, એક આત્માર્થનો જે હેતુ છે એ હેતુ પૂર્વક જે જ્ઞાન પ્રવૃત્તિ કરે તો ત્યાં યથાર્થતા રહે છે, અને એ હેતુથી વિચલિત થઈને ઉઘાડની અંદર આગમનો આગમ અનુસાર અર્થ થાય તો પણ યથાર્થતા નથી રહેતી. શ્રીમદજી એ વિષયને એવી ભાષામાં કહે છે, પોતાની ભાષામાં, કે એક આત્માર્થ સિવાય બીજા કોઈ પણ પ્રકારથી થયેલો શાસ્ત્ર સ્વાધ્યાય, શાસ્ત્રનું અધ્યયન, તે પ્રાય શાસ્ત્રાભિનિવેશમાં જાય છે. અથવા એક આત્માર્થે થયેલું જે શાસ્ત્રનું અધ્યયન અને સ્વાધ્યાય છે તેને શાસ્ત્ર અભિનિવેશ કહેવા યોગ્ય નથી. અસ્તિ નાસ્તિથી બે વચન છે, વાત એકની એક છે. શું મર્યાદા બાંધી? શું ફરીને કે એક આત્માર્થે થતું જે શાસ્ત્ર અધ્યયન છે એ શાસ્ત્ર અધ્યયનને શાસ્ત્ર અભિનિવેશ વાળું અધ્યયન કહી શકાય નહીં એમ એમનું કહેવું છે. એટલે એમાંથી અનર્પિત રીતે એ નીકળે છે કે એ સિવાય કોઈ પણ રીતે શાસ્ત્રનું અધ્યયન થયું હોય અને ભલે આગમનો અર્થ બરાબર કરી શકતા હોય તો પણ એમાં પ્રાય શાસ્ત્ર અભિનિવેશ સૂક્ષ્મપણે કે સ્થૂળપણે ઉત્પન્ન થઈ આવે છે, અને એ અભિનિવેશને લીધે તે શાસ્ત્ર સ્વાધ્યાયથી હિત થતું નથી, પ્રાય અહિત થાય છે. અને ત્યાં શું કારણ છે એમ જો વિચારવામાં આવે તો ચિત્તની નિર્મળતાનો ત્યાં અભાવ છે. એ જીવ તત્વ વિચારમાં નિપુણ નથી, એ જીવ તત્વ વિચારમાં કુશળ નથી, એ પણ સાથે સાથે લાગે છે. કેમ કે આ બે ભાવ અમીના ભાવી સાથે રહે છે, આનુષંગિક ભાવ છે, એક ઉભો થાય એટલે બીજો સાથે સાથે ઉભો થઈ જાય છે. એ જ વાત જે શાસ્ત્ર અધ્યયનમાં લાગુ પડે છે, એ જ વાત દેવતત્વને વિશે પણ લાગુ પડે છે. ત્યારે આપણે તો અહીંયા પ્રસંગ છે એટલે વાત સાથે સાંકળીએ છીએ. આમ તો સબ્જેક્ટ વિષયાંતર થાય એવો છે થોડો, પણ આપણે અહીંયા પ્રસંગ છે એટલે ત્યાં આપણે જિનેન્દ્ર દેવની પધરામણી કરીશું. તો એક આત્મહિતાર્થે એ કાર્ય શેના માટે કરવું છે? એક આત્માર્થે કરવું છે, બીજા કોઈ પ્રયોજનથી કરવું નથી. તો ક્યાંય વિપર્યાસ નહીં આવે અને ચિત્તની નિર્મળતા રહેશે. જો એ હેતુ વિસ્મરણ થયો કે જો એ હેતુ ગૌણ થયો, બંને એક જ છે, ગૌણ થાય એટલે વિસ્મરણ થઈ ગયો સમજી લેવો, તો કાંઈ ને કાંઈ બીજી વિપરીતતા સ્થૂળપણે કે સૂક્ષ્મપણે અંદરમાં ઉત્પન્ન થશે ભાવમાં, અને તે કરવા યોગ્ય નથી, એમ આવી જશે. એ નિયમ બધે લાગવો પડે છે. કેમ પોતે પોતાને હેતુ ખ્યાલમાં ન આવે, પોતાને જે પરિણામ થાય છે એમાં શું લક્ષ્ય ચાલી રહ્યું છે એ ખબર ન પડે, કયા લક્ષ્ય પોતાના પરિણામ થઈ રહ્યા છે એ પોતાને ખબર ન પડે. હા, ન પડે ક્યારે? કે પોતે પોતાના પરિણામને ન જોતો હોય ત્યારે. જો પોતાને પોતાના પરિણામ ઉપરનો વોચ, જેને વોચ કહે છે, બરાબર તપાસ જેને રહેતી હોય, જાગૃતિ રહેતી હોય, તો પોતાના પરિણામથી પોતે અજાણ્યો રહે એ વાત અસંભવિત છે, ન બની શકે એવી છે. કોકના પરિણામથી અજાણ્યો રહી શકે કે ભાઈ તમારા પરિણામ શું થાય છે મને શું ખબર પડે, તમે બોલો તો ખબર પડે, તમે વર્તો તો ખબર પડે, પણ નહીતર શું ખબર પડે કે કોઈના પરિણામ શું થાય છે. પણ પોતાના પરિણામ તો પોતે જ ન જાણે તો બીજું કોણ જાણે? જ્ઞાન ત્યાં ઉપસ્થિત છે. જ્ઞાન ત્યારે જ નથી કાર્ય કરતું કે જ્યારે જ્ઞાનનું લક્ષ્ય બીજે હોય ત્યારે. કે ભાઈ અત્યારે સાંભળવાનો પ્રસંગ હોય છતાં લક્ષ્ય ક્યાંક બીજે જાય દુકાન ઉપર, તો સાંભળવાનું આવેલું જાય. ભાઈ મારે કે જ ઘણી વાર કે કોઈક વાર એવું થઈ જાય છે કે સાંભળવા બેઠા હોય ને આપણે ગૌહટી પહોંચી ગયા હોય છે, ગૌહટીમાં દુકાન છે, એટલે કોઈક વાર એવી ટકોર કરી હોય ભાઈ આ વાત તો ચાલી છે કેમ તમારું ધ્યાન નથી, તો કે ઘણી વાર એવું બને કે આપણે સાંભળતા હોય ને વ્યાગ્યા હોય ગૌહટી, પછી એ વખતે ધ્યાન ન રહ્યું હોય કે આ વાત ચાલી ગઈ હતી. એટલે જ્ઞાન હોવા છતાં ક્યારે પણ જ્ઞાનમાં એ નથી જણાતું, નહીંતર કાનના કોડિયાને કઈ ઢાંકણા નથી, આંખને પોપચું છે કે મટકું મારે ત્યારે એ વખતે ન દેખાય બહારની ચીજ, પણ કાન તો ખુલ્લા જ રહે છે ચોવીસે કલાક, શું એટલે એમાં તો એ પ્રશ્ન જ નથી. એટલે કાનમાં નથી સંભળાતું, જ્ઞાન ગેરહાજર છે, એનું કારણ એ છે કે જ્ઞાન ગેરહાજર છે. એવી રીતે પોતાના પરિણામમાં પોતે તપાસ ન રાખતો હોય તો આ ભૂલ થાય છે, કે પોતાને કયા લક્ષ્ય શું પરિણામ થાય છે એની પોતાને જ ખબર નથી. એટલે કેમ ખબર પડે એ પ્રશ્ન એ રીતે છે કે પોતાનું ચોકસાઈ હોય તો ખબર પડે છે, પોતાની ચોકસાઈ ન હોય તો ખબર પડતી નથી. તત્વ વિચારમાં ચતુર અને નિર્મળ ચિત્તવાળો જીવ, ગુણોમાં મહાન એવા સદગુરુના ચરણ કમળના સેવાના પ્રસાદથી અંતરમાં ચૈતન્ય પરમ તત્વનો અનુભવ કરે છે. કયો હવે શ્રીમદજી કહે છે એમ જ કહે છે કે બીજું કાંઈ કહે છે ગુરુદેવ? શ્રીમદજીએ સદગુરુના નો બહુ મહિમા કર્યો છે, પત્રે પત્રે એટલો બધો મહિમા કર્યો છે કે ઘણા આપણે ત્યાં ચર્ચામાં એવો પ્રશ્ન કાઢે છે કે શ્રીમદજી તો આટલું બધું કહે છે પણ ગુરુદેવે એવું કંઈ કહ્યું છે, આ ગુરુદેવ શું કહે છે? કે સદગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદથી અંતરમાં ચૈતન્ય પરમ તત્વનો અનુભવ કરે છે, પોતાના અંતર્મુખી પુરુષાર્થથી અંતરમાં ચૈતન્ય પરમ તત્વનો અનુભવ કરે છે એમ કહેવાને બદલે આમ કહે છે. શું પ્રશ્ન એ થવા યોગ્ય છે કે એવું શું કરવા કહે છે? આ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે કે આમ શું કરવા કહે છે? વાત ઉપાદાનની પ્રધાનતાથી પણ આવી શકે છે અને વાત નિમિત્તની પ્રધાનતાથી પણ આવી શકે છે. તો નિમિત્તની પ્રધાનતાથી વાત કરવા પાછળ પણ કોઈ હેતુ હોય છે, આશય હોય છે, અને તે પણ પારમાર્થિક આશય હોય છે. ઉપાદાનની પ્રધાનતાથી વાત કરવામાં પણ પારમાર્થિક હેતુ જ રહેલો છે. વાત કરવાની પદ્ધતિ અને પ્રકાર બદલાય છે, હેતુ ક્યાંય બદલાતો નથી, હેતુ એક જ રહે છે. આ વસ્તુ સ્થિતિ છે ઉપદેશની. શ્રીમદજી 22મા વર્ષમાં બહુ પહેલા આ વાત કરી ગયા છે કે પરમાત્મ તત્વનું, પોતાના નિજ પરમાત્માનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે. પરમાત્મા કોણ થાય છે? કે જે જીવ પોતાના પરમાત્માનું ધ્યાન કરે છે, નિજ પરમાત્માનું ધ્યાન કરે છે, તે પરમાત્મા થાય છે. આ તો સિદ્ધાંતિક વાત છે કે પરમાત્માનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે, તો પણ એમ કરીને એક કન્ડિશન મૂકી દીધી. શું કહ્યું? તો પણ તે તેવું પરમાત્મ સ્વરૂપનું ધ્યાવન સદગુરુના ચરણ કમળની વિનય ઉપાસના વિના થઈ શકતું નથી. આ સર્વોત્કૃષ્ટ નિર્ગ્રંથ પ્રવચન છે. આટલા વચનો છે, એક પત્રનું મથાળું છે આટલું. કોઈ ધ્યાન સંબંધી કોઈની સાથે પત્ર વ્યવહાર ચાલ્યો છે તો એમણે પત્રનું મથાળું આવું બાંધ્યું કે ધ્યાનના વિષયમાં તો ચર્ચા હું પત્રમાં કરીશ, જે કોઈ વિષય ચાલતો હશે તે પોઈન્ટ અનુસાર. એ તો જે મુદ્દો ઉખડ્યો હોય એ મુદ્દાને ખુલાસો પોતે કરે છે. પણ એના પહેલા એક નિયમ બાંધ્યો કે આ વાત અમારા ખ્યાલમાં છે કે નિજ પરમાત્મ તત્વનું ધ્યાન કરનાર જ પરમાત્મા થાય છે, અને એ ધ્યાનનો પુરુષાર્થ અને એ ધ્યાનની એકાગ્રતા એ બધે ઉપાદાનનો વિષય ખ્યાલમાં છે, તો પણ એક વાત કરવી છે કે સદગુરુના ચરણ કમળની વિનય ઉપાસના વિના તેવું ધ્યાવન થઈ શકતું નથી. આ હું કહું છું એમ નહીં પણ નિર્ગ્રંથ પ્રવચનનું આ સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. ઉત્કૃષ્ટ નહીં, સર્વોત્કૃષ્ટ વચનામૃત છે, એવા શબ્દો પડ્યા છે શ્રીમદજીના. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળને, સદગુરુના બદલે સત્પુરુ શબ્દ લીધો છે અહીંયા તો, લ્યો ભાઈ ચીમનભાઈ, સદગુરુ શબ્દ ન લીધો, સત્પુરુષ શબ્દ લીધો છે. એટલે સદગુરુમાં પાછા પેલા કોઈ કે ભાઈ નિગ્રંથ ગુરુ અત્યારે ગુરુ તો કોઈ છે નહીં, મળતા નથી, ભાવલિંગી ગુરુ તો છે નહીં, ક્યાં શું કરવું અમારે? સત્પુરુષ સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. સત્પુરુષના ચરણ કમળ શબ્દ તો યાદ ન રહે પણ મૂળ શબ્દ વાંચીએ ત્યારે લક્ષ જાય છે. સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના તે ધ્યાવન આત્મા પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું, નિર્ગ્રંથ ને ભગવાન શબ્દ વાપર્યો છે, તે નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આટલું મથાળું બાંધ્યું છે. એક રહસ્ય છે એ વિષયનું કે સ્વરૂપની એકાગ્રતાનું જે સ્ટેજ છે, જેને ધ્યાન આપણે કહીએ છીએ, સ્વરૂપ ધ્યાન જેને કહીએ છીએ, એની પણ કોઈ પૂર્વ ભૂમિકા છે. શું કરવા આમ કે છે? આપણે તો એ પ્રશ્ન મૂક્યો છે કે આમ શું કરવા કહે છે ગુરુદેવ. તત્વ વિચારમાં ચતુર અને નિર્મળ ચિત્ત વાળો જીવ પોતાના અંતર પુરુષાર્થથી ચૈતન્ય પરમ તત્વનો અનુભવ કરે છે. એ વાત પહેલા આવી વાત શું કરવા કરે છે કે ગુણોમાં મહાન એવા સદગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદથી એને અનુભવ થાય છે, એવું શું કરવા કહે છે? કે એ એક પરિસ્થિતિ છે, અનિવાર્ય પરિસ્થિતિ છે કે એવું બહુમાન જેને આત્મગુણો પ્રગટ કર્યા છે એવા સત્પુરુષ પ્રત્યે એવું બહુમાન આવે નહીં, એને કદી એ પ્રકારના અનુભવ સુધી પહોંચવાનું થાય નહીં. આ નિયમ બાંધો કોઈ હેજી પર ઉપર અવલંબન નથી થઈ ગયો, પણ એવો પૂર્વ ભૂમિકાની અંદર કોઈ લોકોત્તર વિવેક પ્રગટ્યો છે એની વાત છે. શબ્દ નહીં, હકીકત છે આ. ભગવાનભાઈ આ શબ્દ નથી પણ આ એક હકીકત છે. શું તમે નિમિત્ત પ્રધાન દ્રષ્ટિથી જોઈને કહો છો, હું એના ઉપાદાનમાં શું થયું છે એ જોઈને કહું છું. શું ફરીથી આપણે વિચારીએ એ વાત? આપણે તો પીખી પીખીને છણે છણે નક્કી કરવું, ક્યાંય પોલ ન રહેવા દેવે. શું છે? છે, ચોક્કસ છે. જેને વ્યવહારનો વિવેક નથી એને ઉપાદાનનો વિવેક છે એ વિચાર કરવા જેવો વિષય નથી. એને ઉપાદાનનો વિવેક જાગ્યો છે કે નથી જાગ્યો એ વિચાર કરવા જેવો જ વિષય નથી. આપણે કેમ કહીએ છીએ કે દ્રવલિંગી મુનિ છે પણ ઉદ્દેશ્ય કાર લીએ છે એટલે હવે એની શુદ્ધાત્મ પરિણતિનો ક્યાં વિચાર કરવો? ખરેખર તો ભાવલિંગ પણ તે પંચ મહાવ્રત 28 મૂળ ગુણ તે ભાવલિંગ પણ નથી, એ તો અભવ્ય મિથ્યા દ્રષ્ટિને હોય છે. કોને? મિથ્યા દ્રષ્ટિ નહીં, અભવ્ય મિથ્યા દ્રષ્ટિને હોય છે. કોઈ કાળમાં પામવાનો નથી. જે દ્રવલિંગી પણ છે એ 373 ગાથા સમયસાની બંધ અધિકાર 11 અંગને 9 પૂર્વનું જ્ઞાન અને 28 મૂળ ગુણ સહિત પંચ મહાવ્રતનું મુનિપણું દ્રવલિંગ અભવ્ય પર્યંત હોય છે તો અનંત સંસારી છે જીવ, એની કોઈ કિંમત નથી આ માર્ગ. શું એટલે એ પ્રશ્ન નથી અહીંયા, એના ઉપાદાનની અંદર શું છે એ વાત તો પહેલી સમજવી જોઈએ. એ સમજવામાં એ સમજાવવા માટે નિમિત્ત પ્રધાનતા છે. શું નિમિત્તની પ્રધાનતાથી શા માટે કહ્યું, ઉપાદાનની પ્રધાનતાથી ન કહ્યું? કે ઉપાદાનમાં શું થયું છે એ સમજાવવા માટે કહ્યું. ખરેખર તો એમ કેવું છે કે એને વિવેક કેમ એવો વયો, એ જીવ સત્પુરુષથી વિમુખ કેમ ન થયો, એ જીવે સત્પુરુષની ઉપેક્ષા કેમ ન કરી? આ ઉપાદાનના જ પર્યાય છે ને, ભજે છે કે નથી ભજતા? તો એ જીવે સત્પુરુષના ચરણ કમળમાં રહેવાને જે વૃત્તિ એને ઉદ્ભવ થઈ એ એના ઉપાદાનનું કાર્ય નથી? એની ઉપાદાનની યોગ્યતાને સૂચવતું નથી કઈ કે સૂચવે છે? બસ તો એ પ્રકારનું જે ઉપાદાન છે એ ઉપાદાનની પૂર્વ ભૂમિકા છે. સ્વાનુભવ પહેલાની, સ્વરૂપ ધ્યાન પહેલાની આ પૂર્વ ભૂમિકા છે. એજન્ડા ઉપર ચર્ચા જે છે કે એ તો પેલા પ્રશ્ન ઉઠાવ્યો આપણે કે પોતાના અંતર પુરુષાર્થી સ્વાનુભવમાં પહોંચ્યો એમ કહેવાને બદલે આમ શું કરવા કે છે, આ પ્રશ્ન એ ઉઠાવવો જોઈએ. આ તો પ્રશ્ન ઉઠાવેલો છે. હે નહી, આ રસ્તે આગળ વધે છે જીવ. જીવને આગળ વધવાનો જે રસ્તો છે એમાં જે એના પરિણામનું જે ક્રમ છે એનો જે નિયમ છે એ નિયમનું ઉલ્લંઘન કરીને પરિણામ થતા નથી. શું કહો, કોઈ જીવ સ્વરૂપ સન્મુખ થયા વિના સમ્યક દ્રષ્ટિ થાય ખરો? થાય ખરો કે ન થાય? નિશ્ચયના યથાર્થ પક્ષમાં આવ્યા વિના સમ્યક દ્રષ્ટિ થાય ખરો કે ન થાય? બરાબર છે. તો એ એક અનિવાર્ય ક્રમ છે એનો, કારણ કાર્યનો સંબંધ છે એ હંમેશા સમજવો જરૂરી છે સિદ્ધાંતની અંદર, અને તો જ સિદ્ધાંત સમજાય. નહીંતર સિદ્ધાંતિક રસ્તે વસ્તુનું સ્વરૂપ ન સમજાય. અને કોઈ ગમે તેવી પૂર્વ પર્યાય હોય, ઉત્તર પર્યાય ગમે તેવી થઈ જાય, એ વસ્તુના વિજ્ઞાનમાં નથી, એ વસ્તુના સ્વરૂપ બહારની વાત છે. કે દીવો કોને કહેવાય? શું હવે દીવો સમજાવવા માટે એક દીવો અને એક કાગળ ઉપર ચિત્રેલો દીવો, એક પ્રેક્ટિકલી દીવો અને એક કાગળ ઉપર ચિત્રેલો લખેલા.